તારીખ 6/1/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 65 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 61
પોતાની યોગ્યતાનું કારણ જીવ પર્યાયમાં ધર્મ કરે તો જે રાજ્યશ્રુત મળે ઉઠે છે તે પશુ ઉપાદાનથી થઈ જીવને એટલે જીવના વિતરાક સ્વભાવ નામના ચારિત્રમું વિકાર પૂરી અવસ્થા છે. રાજદ્વેષરૂપ પર્યાય વસ્તુના સ્વરૂપ અનુસાર એનું સ્થાન શું છે એને કહ્યું. આત્મા એ પરોપ વસ્તુ, પરોપી પદાર્થ, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનુગુણોમાં એક ચારિત્ર નામ ગમે એ ચારિત્ર ગુણની મલિન અવસ્થાને આ ધુમાડાની રૂપમાં આપી અગ્નિને ધુમાડો. ધુમાડો એ અગ્નિનો નિકાલ થયો, એક વિકૃત અવસ્થા ઉત્પન્ન થઈ ધુમાડા રૂપે દેખાતી છે. જીવના વિતરાક સ્વભાવ છે, ચારિત્ર ગુણ છે, વિતરાક સ્વભાવ છે. રાગ દ્વેષ રહી વિતરાક ભાવ સ્વરૂપ બીજી રીતે તેને કહેવાતો નથી. આમ સ્વરૂપમાં લીનતા, સ્વરૂપમાં સ્થિરતા એને ચારિત્ર ગુણ કહેવામાં આવે છે. અસ્તિત્વ નાસ્તિથી રાગનો નાશ છે એવો જે વિતરાગ ભાવ છે, એવો જે સ્વભાવ છે પૂર્ણ વિતરાગ સ્વરૂપ, એવી જે ચારિત્રની અવસ્થા કેમ ઉત્પન્ન થઈ, એની મલિન અવસ્થા જે ચારિત્ર ગુણની કઈ રાગ દ્વેષ રૂપે કેમ ઉત્પન્ન થઈ, વસ્તુના સ્વરૂપ અનુસાર એ વાત કેવી રીતે છે એ સમજાવે છે ગુરુદેવ. કે જીવ જ્યારે રાગ કરે છે ત્યારે કોઈને કોઈ અન્ય પદાર્થને અવલંબીને રાગ કરે છે, પૃથ્વીને પર પદાર્થને પર નિમિત્ત ગણવાયા, રાગના અવલંબન ભૂત પર નિમિત્ત. નિમિત્ત પોતાના સ્વરૂપમાં ઉપાદાન રૂપે છે. જેમ કે જીવ કર્મના ઉદયને અવલંબીને રાગ કરે છે, કે બહારમાં કોઈ સંયોગને અવલંબીને રાગ દ્વેષ કરે છે, બે પ્રકારે કરે છે. કેમ કે ક્યારેક વિચાર દશાની અંદર જે રાગ દ્વેષ થાય છે ત્યારે બહારમાં કોઈ સંયોગો એવા નથી હોતા કે જેને લઈને એને રાગ દ્વેષ કરવાનું કારણ હોય, એટલે કોઈ ત્યાં એવી રીતે તર્ક કરે છે કે જો પરના રીતે જ રાગ દ્વેષ થતા હોય તો એવા ઘણા પ્રસંગ બને છે કે બહારમાં કોઈ એવું કારણ ન હોય અને જીવને રાગ દ્વેષના પરિણામ એવો પ્રસંગ ન હોય છતાં એવા રાગ દ્વેષના પરિણામ થાય. કલ્પના થઈને કે આમ થશે તો હું આમ કરીશ, કે આમ રાગ કરીશ, આમ દ્વેષ કરીશ, એવું થવાનું ન હોય, થયું ન હોય ને થવાનું પણ ન હોય, પણ એને કલ્પના થાય કે આવો આવો પ્રકાર ઉત્પન્ન થાય છે બહારના સંયોગોમાં કે વિયોગમાં, ત્યારે હું આમ કરું, ત્યારે હું આમ કરું, ત્યારે હું આમ કરું. અહીંયા પરમિનિટ બાળમાં સીધો નથી દેખાતો. એ વખતે પરમિનિટ કોણ છે? અંદરમાં જે કર્મનો ઉદય છે એ પરમિનિટ છે. જીવ રાગદ્વેષ કરે ને એને અવલંબવા માટે પરમિનિટ ન હોય એવું નથી બનતું, એમ કેવું છે. કોઈને કોઈ પૂતગળો પરમિનિટ છે, એ પૂતગળો છે, પૂતગળ છે. અથવા જે પૂતગળને મિશ્ર અવસ્થા કોઈ વ્યક્તિ હોય તો એમ ખબર પડે છે. ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે એ તો ખબર પડે છે, ભાઈ આપણે વખાણ કર્યા માટે મને સારું લાગ્યું, તો એના પર વખાણ કરનાર પ્રત્યે રાગ થયો. એને વખાણ કરનારને રાગ થવામાં એ નિમિત્ત પડ્યો, એ તો દેખાય છે. કર્મ છે એ ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી. એટલે કોઈને એવો તર્ક થાય છે કે પરનિમિત્તે રાગદ્વેષ થાય છે તો પર પદાર્થોનો ત્યાગ કરી દઈએ એટલે રાગદ્વેષ થતા મટી જાય, પણ અંદર કર્મનો ઉદય છે એનું શું? ખરેખર તો પહેલું અવલંબન તો ઉદયનું છે, નવકર્મના સદભાવના. પણ પ્રથમ અવલંબન તો નવકર્મનો છે, કર્મનો છે, પછી નવકર્મનો છે, એમ છે. ઉદય તો અંદર છે, આત્માના એક ક્ષેત્રાવદા જે પરમાણુઓ પૂર્વે બાંધ્યા છે રાગદ્વેષથી, એ જૂના બંધાયેલા કર્મના ઉદયના કાળમાં આ જીવને જોડાણ થાય છે વર્તમાનમાં, અને રાગદ્વેષ ભાવ એને થાય છે. એ વખતે પ્રાય 12માં એને અનુકૂળ પ્રતિકૂળ સંયોગો હોય છે. કોઈ વાર કોઈ સંયોગો ન હોય તો પણ એ ઉદયમાં જોડાય એને રાગદ્વેષ રૂપે પરિણમે છે. પણ જીવ રાગદ્વેષ રૂપે પરિણમે છે ત્યારે અવશ્ય એને 12માં પરદ્રવ્યનો પૂતગળનો અથવા જીવ પૂતગળનો એને અવલંબન હોય છે, એ પરદ્રવ્યનો અવલંબન હોય છે. એટલે કે સ્વદ્રવના અવલંબને રાગદ્વેષ નથી થતા. જીવને રાગદ્વેષ થાય છે એ પરદ્રવ્યના અવલંબનથી થાય છે, એનો અર્થ કે સ્વદ્રવના અવલંબને નથી થતા. એટલે સ્વસ્વરૂપ સમજાવીને, સ્વસ્વરૂપને ઓળખીને, સ્વસ્વરૂપના આશ્રયમાં પરિણમન થાય તો રાગદ્વેષ રહિત વિતરાગ ભાવરૂપ પરિણામ થાય. જે ચારિત્ર ગુણ છે એવી જ અવસ્થા થાય. કર્મ નો ઉદય નિમિત્ત છે, કર્મનો ઉદય બધે જ વખતે નિમિત્ત છે. ધારાવાહીપણે આઠે કર્મનો ઉદય છે, જીવ એને અવલંબે છે. જ્યારે રાગ કરે, વિકલ્પ કરે, ત્યારે એને ઉદયનું જ અવલંબન છે. ક્યાં ક્યારે વિચાર કરે? ત્યારે વિકલ્પ ને રાગ ઉઠે છે ત્યારે હજી કર્મનું અવલંબન છે. પણ વિતરાગ ભાવે સ્વ આશ્રય કરે છે ત્યારે એને કર્મનું અવલંબન છોડ્યું. શરીરનું અવલંબન લીધું ત્યારે કર્મનું અવલંબન છોડ્યું. અવલંબન એક સાથે બે પદાર્થનું નથી લેતો. સ્વરૂપનું અવલંબન લે છે શુદ્ધ ઉપયોગમાં ત્યારે એને કર્મનું અવલંબન નથી. અશુભ ઉપયોગના કાળમાં ભલે આત્માનો વિચાર હોય તો પણ એ ઔદૈહિક ભાવમાં જાય છે, એટલે એનું નામ ઔદૈહિક ભાવ પાડ્યું છે. વિકલ્પ ભાવનું નામ ઔદૈહિક ભાવ પાડ્યું છે. એને શુદ્ધ પર્યાય ઉપશમ ક્ષય અને ક્ષુપક્ષમ નું નામ નથી મળતું, એને ઉદય ભાવનું નામ મળે છે. તો ત્યાં 12માં ઉદય નથી, પણ 15માં ઉદય છે કર્મ.
શુદ્ધનો વિકલ્પ હતો ઉદય ભાવ, શુદ્ધનો વિકલ્પ હતો પણ ઉદય,
શુદ્ધ સ્વરૂપનો વિકલ્પ છે એ ઉદય ભાવ છે. શુદ્ધ સ્વરૂપમાં તન્મય ભાવે શુદ્ધ પરિણમન તે ઉપશમ ક્ષુપ્ષમ અને ક્ષાય કાર્ય પર્યાયને નામે ઓળખાય છે. આગમ ભાષાથી અધ્યાત્મ ભાષાથી એને શુદ્ધ ઉપયોગ કહે છે, એને આત્માભિમુખ પરિણામ કહે છે. એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ કહેવામાં આવે છે. ઉદયને અનુસરીને થતા પરિણામ તે ઉદયિક ભાવ, કર્મના ઉદયને અવલંબીને થતા પરિણામ તેને ઉદયિક ભાવ કહે છે. કર્મના ક્ષયના નિમિત્તે થતા પરિણામ તેને ક્ષાયિક ભાવ કહે છે. ઉપશમના કર્મના ઉપશમના કાળમાં જે પરિણામ થાય એ નિમિત્તે એને ઉપશમ ભાવ કહેવામાં આવે છે. એમ કર્મની સ્થિતિ જે થાય છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાને લીધે બેને એક જ નામ દેવામાં આવે છે. એક જીવની પર્યાય છે, એક અજીવની પર્યાય છે, કર્મની પર્યાય છે. એમ છે સમયસારમાં તેલ ગાથામાં નવે તત્વો જીવ અને અજીવ બોલી લીધા છે. એટલે સંસારમાં જીવની રાગદ્વેષ થાય છે તો વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર એ શું પરિસ્થિતિ છે એ અહીંયા સમજાવે છે. સંસારમાં જીવને રાગદ્વેષ થાય છે અને આ આત્મા જે વસ્તુ છે એના વસ્તુ સ્વરૂપ અનુસાર એ કેમ થયું, કેવી રીતે થયું, અવશ્ય એને પરબ્રહ્મ અવલંબન લીધું છે. જે પરબ્રહ્મ અવલંબન લીધું જે કાળે તે કાળે તે પરબ્રહ્મ એને રાગદ્વેષમાં નિમિત્ત ગણવામાં આવે છે. આગળ એને અને પાછળ એને જ્યારે અવલંબન લે કે નિમિત્ત બનાવે ત્યારે નિમિત્ત મિત્ર નિમિત્ત નહીં. એટલે તો માણસ એમ કહે છે ને કે ભાઈ કોઈ આપણા પ્રત્યે રાગ કરે કે કોઈ આપણા પ્રત્યે દ્વેષ કરે, આપણે એને નિમિત્ત ન બનાવવું, એટલે કે આપણે એને અનુસરીને રાગદ્વેષ ન કરવા. બીજા સંયોગો કે કર્મનો ઉદય જીવને રાગદ્વેષ કરાવે છે એમ નથી, અને બીજા સંયોગને અનુસર્યા વિના જીવ રાગદ્વેષ કરે છે એમ પણ નથી. આ વસ્તુ સ્વરૂપ છે. એટલે જીવ સ્વતંત્રપણે પરને અવલંબીને રાગદ્વેષ કરે અથવા સ્વતંત્રપણે આત્માને અવલંબીને વિતરાગ ભાવમાં રહે, બંને કાર્ય કરવા માટે પોતે સ્વતંત્ર છે. પરબ્રહ્મ સદાય પરબ્રહ્મના સ્વરૂપમાં રહેલું છે. કોઈ પરબ્રહ્મનો ક્યારેય જગતમાંથી નાશ થવાનો નથી. કોઈ પણ પરબ્રહ્મને અવલંબીને રાગદ્વેષ કરવા કે ન કરવા એ આ જીવની સ્વતંત્રતાનો વિષય છે. માટે પરને હટાવવું, પરને ત્યાગ કરવું તો મારા રાગ મટે એ વસ્તુ સ્થિતિ નથી. ફેરફાર પરમાં નથી કરવાનો, ફેરફાર પહેલા પોતામાં કરવાનો છે. એક દ્રષ્ટાંત ગુરુદેવ શ્રી દેતા કે અહીંયા ચહેરા ઉપર કાંઈ ડાઘ પીડ્યો હોય, કોઈ ચીજ છાંટા માટા ઉડ્યા હોય ગંદા પાણીના, અરીસામાં જોતા ખ્યાલ આવે એ પહેલાં તો ખ્યાલ આવે ને ચહેરા કે ક્યાંક અહીંયા માટી લાગેલી છે. દેખાય અરીસાની અંદર એનો પ્રતિબિંબ અને ત્યાં ઘસે માટી કાઢવા માટે જ્યાં માટી દેખાય અરીસામાં અરીસાને ઘસે કે આ માટી નીકળી જાય. કેવી વિશે નીકળે ચહેરા ઉપરનો ડાઘ નથી જતો. એમ જીવના પરિણામમાં દોષ થાય છે, ફેરફાર ત્યાં કરવાનો છે. એના બદલે જીવ જેના નિમિત્તે રાગદ્વેષ કરે છે ત્યાં ફેરફાર કરે છે કે આ લાડવાએ મને રાગ કર્યો, લાડવાને છોડો. રાગ તો ત્યાં કર્યો છે, લાડવાએ કરાવ્યો નથી. હા લાડવાના અવલંબન અવશ્ય ત્યાં કર્યો છે, પણ અવલંબન લેવું ના લેવું એ તારા સ્વતંત્રતાની વાત છે. તને એક પરાણે અવલંબન લેવડાવે છે એમ તો નથી. જીવ પરમાં ફેરફાર કરીને દોષ મટાડવાની અભિલાષા રાખે તો એ રીતે દોષ મટાડવાની કાર્ય પદ્ધતિ યોગ્ય નહીં હોવાથી એ રીતે દોષ મટતા પણ નથી એમ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે કહ્યું કે પરના નિમિત્તે, પરના નિમિત્તનો અર્થ પરના નિમિત્તે એટલું નહીં પણ પોતાની યોગ્યતાને કારણે. જૈન સિદ્ધાંત દર્પણમાં બરૈયાજી લખે છે એક કાર્ય નિષ્પન્ન થવામાં એટલે કે પ્રાપ્ત થવામાં, એક કાર્ય ઉભું થવામાં અનેક કારણો હોય છે. સારું દ્રષ્ટાંત આપ્યું છે કે એક તેલનો દીવો પ્રગટાવો હોય ત્યારે તેલ રાખવા માટેનું કોલિંગ કે વાસણ જોઈએ, તેલ જોઈએ, રૂમી વાળ જોઈએ અને દીવાસળ જોઈએ, અને એને સળગાવનાર માણસ પણ જોઈએ. બધું એને માણસ સળગાવનાર ન હોય તો આટલા તો એક કાર્ય થવામાં સદભાવરૂપ કારણ લીધા, બાહ્ય કારણો અંતરંગ યોગ્યતા સળગવાની છે એ પદાર્થની, તેલવાળી વાતની અંતરંગ યોગ્યતા સળગવાની છે. કોઈ પથ્થરની વાત બનાવો તો કઈ દીવો ન જાણો, વાટ છે એવડી કાંકરી લઈ ગઈ પથ્થરને એના ઉપર તો ચૂકડીને પછી એને સળગાવે છે, દીવો સળગ્યો ખરો કે દીપક નહીં ફક્ત. એટલે એની અંતરંગ યોગ્યતા તે ઉપાદાન કારણ, એક દીવાની અંદર તેલ, વાટકી, રૂ, દીવાસળી, માણસ આ બધા સદભાવ રૂપ નિમિત્ત. વળી પ્રતિબંધક નિમિત્તનો અભાવ પણ હોવો જરૂરી છે. કેટલું બધું એમણે દિમાગ લગાવ્યું છે કે એવો દીવો સળગાવવા માટે બધા નિમિત્ત હોય તો એ દીવાને પ્રતિબંધક પવન છે. જો પવનમાં ઝપટો હોય તો આ બધા પડ્યું ગઈ અને દીવો ન સળગે, સળગાવવો હોય તો ન સળગે. આટલા બધા કારણો, એક કારણની અંદર અનેક કારણો જ્યારે હોય છે એ બધા કારણોમાં વસ્તુના સ્વરૂપનો વિચાર કરતા જ્ઞાનીએ નિષ્કર્ષ કાઢ્યો કે પ્રથમ તો ઉપાદાન કારણ વગર તો કાર્ય થતું નથી, પછી નિમિત્ત કારણનો નંબર છે. મૂળમાં જો ઉપાદાન ન હોય તો કોઈ કોઈ બીજા પદાર્થોને નિમિત્તનું ઉપચાર કે નામ મળતું નથી, વ્યવહાર કરી શકાતો નથી. કેમ કે એકલું તેલ પડ્યું હોય કે એકલી વાટકી પડી હોય કે એકલી દીવાસળી હોય, ભલે પવન ન હોય, માણસ એકલો હોય, એમને દીવો પ્રગટતો નથી. એટલે નિમિત્ત વગરની અને નિમિત્તથી પણ નહીં એવું જે ગુરુદેવ શ્રી સિદ્ધાંતની અંદર પ્રતિપાદન કરતા હતા કે એક કાર્ય કરવામાં રાગ થાય તો નિમિત્તે નિમિત્તે રાગ કરાવ્યો નથી, એટલે નિમિત્તથી રાગ નહીં અને નિમિત્ત વગર પણ રાગ નહીં. એ તો અહીં સ્થાપશે છેલ્લે કે જો નિમિત્ત વગર રાગ હોય તો એ જીવનો સ્વભાવ થઈ પડે. શું ત્રીજી લીટી છે 44 પાની કે જો કર્મ વગેરે પર નિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય. જીવ સૌ રાગ કર્યા જ કરે, વિકાર કર્યા જ કરે, એમ પણ બનતું નથી. પણ વસ્તુના સ્વરૂપ અનુસાર જે તે સ્થાનમાં વસ્તુ સ્થિતિ છે તેને તે તે સ્થાનમાં જો સમજવામાં ન આવે તો મિથ્યાત્મિક ભૂલ થાય, વિપર્યાસ ઉભો રહે, અને એ વિપર્યાસ સર્વ દોષની પરંપરાનું કારણ છે. જ્યાં જ્યાં વિપર્યાસ ત્યાં દર્શન નો, જ્યાં જ્યાં દર્શન નો ત્યાં વિપર્યાસ, અને એ બધા જ વિભાવિક રોગનું, વિકાર રોગનું, બધા રોગનું મૂળ કારણ આ દર્શનનો છે અથવા વિપર્યાસ છે. એ તો એક ભાષા કરી, પણ એનો અર્થ એટલો છે કે જીવ જ્યારે રાગ દ્વેષાદી પરિણામ કરે ત્યારે અવશ્ય અવશ્ય કોઈ પણ કર્મના ઉદયને અને નો કર્મને નિમિત્ત એટલે અવલંબીને જ કરે છે, નિમિત્ત એને બનાવે છે, એના લક્ષ્ય જ કરે છે, એમ એમ કદી કરતો નથી, એટલે એના વિના નથી થતા એમ કહ્યું. અને નિમિત્ત કરાવતું નથી, તે નિમિત્ત રાગદ્વેષ નહીં કરાવતું હોવાથી, પોતે સ્વતંત્ર કરતો હોવાથી નિમિત્તથી રાગદ્વેષ નહીં, નિમિત્તથી રાગદ્વેષ નહીં એટલા માટે કે પોતે કરે છે, માટે નિમિત્ત વિના એટલા માટે નહીં કે એનું કોઈનું કોઈનું અવલંબન લીધા વિના કરતો નથી, પરનું અવલંબન લઈને જ કરે છે, માટે નિમિત્ત વિના નહીં. બધો આધાર ઉપાદાન ઉપર છે. પછી એ આ તો વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું. હવે કાર્ય જે કાર્ય કરવું છે અથવા જે કાર્ય કરવાનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ અનુસાર કાર્ય કરવા માટે શું કરવું એ બીજું પ્રકરણ છે. આપણું એટલે જ્ઞાનની અંદર બે વિભાગ પાડ્યા છે કે એક તો સ્વરૂપ જ્ઞાન એટલે કે સિદ્ધાંત બોધ જેને કહેવામાં આવે છે, કે વસ્તુનું સ્વરૂપ કેવી રીતે છે એ તો પહેલા તું બરાબર સમજી લે. નેત્ર કોણ દોષ કરે છે અને કોણ કરાવે છે એમાં જ તારી ભૂલ છે, તો તું પ્રયત્ન પણ તારી ભૂલ પ્રમાણે જ કર્યા કરીશ, ભૂલવાળો જ પ્રયત્ન કરીશ, એમાં તો કોઈ દિવસ સફળતા નહીં મળે. એને સિદ્ધાંત બોધ કહે છે. અને એ સિદ્ધાંત અનુસાર આત્મહિત કેમ થાય એવી જે કાર્ય પદ્ધતિનો ઉપદેશ છે, જ્ઞાન છે, એને ઉપદેશ બોધ કહે છે. ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ આ બંને પ્રકારના બોધનું સંતુલન કરતા આવડે એ આ માર્ગમાં આગળ વધે. બે માંથી એકમાં ગડબડ કરે એટલે આ માર્ગની અંદર એનો ક્લાસ નથી, આ માર્ગની અંદર એને સફળ થવાની કોઈ પરિસ્થિતિ નથી, બે માંથી એકને પણ છોડી ન શકાય. તેમ બંનેને સમજતા કોઈ એકનો એકાંત થાય અથવા કોઈ એકની મર્યાદાથી વધારે આગળ જવાય, પોતાના વિષયની મર્યાદાથી આગળ જવાય, તો પણ એની અંદર આભાસ થાય છે જે તે બોધનો, અને તો પણ એ સંતુલન ગુમાવે છે, બેલેન્સ ગુમાવે છે, એક પક્ષમાં આવી જાય છે, બેમાંથી એકનો પક્ષ કરી લે છે, ત્યારે પણ એને આ કામની અંદર સફળતા મળતી નથી. આ એટલા માટે માર્ગ થોડો ઓછા જીવો પામે છે એવી પરિસ્થિતિ હોવાનું કારણ આ છે કે માર્ગની સૂક્ષ્મતા છે. જો આ પ્રકારે માર્ગની સૂક્ષ્મતા ન હોત તો બધા ટાઈમમાં હોત, કેમ કે શાસ્ત્ર જ્ઞાને ઘણા કરે છે અને બાહ્ય ત્યાગ પણ ઘણા કરે છે, પામે છે કોક એનું સંકારણ કે એ બંનેનો મેળ મેળવતા આવડી અને પછી પોતાનું કાર્ય સાધતા આવડે ત્યારે કામ થાય છે. વેપાર દુકાને કેવી રીતે થાય છે, વેપાર કરતા ખબર છે, ઘરાકને માલ દેવાની વેચવાની પૂરેપૂરી ગરજ છે, અને છતાં પૂરી ગરજ હોવા છતાં મફતમાં માલ દેવો, મફતમાં નથી દેવો, નફો રાખીને માલ દેવો છે, બરાબર છે, તો સેલ્સમેનશીપ કોને કહે છે એને સમજાવતા આપણે, સેલ્સમેનશીપ કહે છે. તો માલ વેચવો પણ છે, માલ વેચવાની ગરજ છે, તો કે એકાંતે નથી, એકાંતે નથી એટલે ઘરાક ન સમજે તો તો ચાલ્યો જાય, ઘરાક તો માલ ન ખબર ન સમજાવતા આવડે, એટલે એને ક્યાં ઢીલું મૂકવું ક્યાં ખેંચ પકડ કરવી એ બે વાત એને પ્રેક્ટિકલ જ્ઞાનથી સમજાય ત્યારે કામ થાય છે, બરાબર છે. દરેક વ્યવહારમાં એવું હોય છે, જેટલા વ્યવહાર છે બધા વ્યવહારમાં આવે છે. ઘરની અંદર કોઈની સાથે તમે વ્યવહાર કરો, ઓફિસની અંદર, દુકાનની અંદર, સમાજની અંદર, કોઈની સાથે વ્યવહાર કરો, એકાંત ચાલતો નથી. કે ચાલે છે એકાંત? કોઈને એમ કે આ ઘરમાં હું સૌથી મોટો છે, એટલે મારું જ બધું, હું જ કહું એ જ પ્રમાણે, મારા જ વિચાર પ્રમાણે 100% ચાલવું જોઈએ, 99% હું નહીં ચલાવું. તો ઘરના બાકીના એના સિવાયના બધા એનાથી વિરુદ્ધ થાય, બીજું કઈ નો એનું પરિણામ આવે, શું થાય એનો શું પરિણામ આવે? વ્યવહાર ચીજ જેવી છે એમ, આ વ્યવહારનું જે રાજદ્વેષ થાય છે એ વ્યવહાર નહીં નો વિષય છે. પછી કાર્ય કરવું છે પણ એક વ્યવહાર છે, કોઈ પણ કાર્ય કરવું છે એ પણ વ્યવહાર છે. અને જ્યારે એ વ્યવહાર છે ત્યારે એની અંદર એ કાર્ય કેમ સફળ થાય એ વાત એને જો બધા પડકારથી સમજવામાં આવે તો સફળ થઈ શકે છે, ન સમજવામાં આવે તો ગડબડ થાય છે. આ નિવાન નિમિત્ત ઉપાદાનનો વિષય તત્વજ્ઞાનના ક્ષેત્રમાં બહુ વિવાદાસ્પદ રહ્યો છે. નિમિત્ત ઉપાદાનનો વિષય હંમેશા બહુ વિવાદાસ્પદ રહ્યો છે. એનું કારણ એ છે કે મૂળ તો જીવની નિમિત્તાધીન વૃત્તિ હોવાથી બહુભાગ જીવો નિમિત્તનો પક્ષ કરે છે. શાસ્ત્રોમાં પણ નિમિત્તની પ્રધાનતા વાળા ઘણા કથનો આવે છે. સત્પુરુષ છે, સદગુરુ છે, દિનવાણી છે, બધા નિમિત્ત પ્રધાનતાના જ કથનો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધે રાગદ્વેષ થાય છે, નિમિત્ત રાગ કરાવતું નથી. ઉપાદાન કોઈ પણ પરદ્રવ્યને નિમિત્ત બનાવીને અવલંબીને રાગ કરે છે, એ પણ વસ્તુ સ્થિતિ છે અને તે અનાદિ અનંત વસ્તુ સ્થિતિ છે. ધવલ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ સ્વામી એમ કહ્યું કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવનો અર્થ એટલો અહીંયા કે અનાદિ અનંત છે. ધર્માસ્તિકાયનું નિમિત્ત પણ જગતમાં ક્યારેય નહીં હોય. હવે બહુ મોટી વાત વિચારીએ તો કે ગમન કરતા જીવ પુદ્ગળોને ત્રણેય કાળે નિમિત્ત રહેશે, એને ઉદાસીન નિમિત્ત કહેશે. નહીતર અધર્માસ્તિ કાળ કે ત્રણેય કાળે ગતિપૂર્વક સ્થિતિ કરતા જીવ પુદ્ગળોને ત્રણેય કાળે નિમિત્ત રહેશે. છે પાંચેય દ્રવ્યોને અવકાશ દેવામાં, ક્ષેત્ર અવગાહ કરવામાં આકાશનું નિમિત્ત ત્રણેય કાળે રહેશે. બાકીના પાંચે દ્રવ્યોનું સમય સમયના પરિણામમાં કાળ દ્રવ્યો નિમિત્તને કાળે રહેશે. આ તો ચારે અડતી જળ થઈ ગયા. હવે જીવ પુદ્ગળ ની લઈએ તો જીવના સ્વપર પ્રકાશ જ્ઞાનમાં અન્ય જીવ અજીવાદીનું જ્ઞાન રૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્રણે કાળે રહેશે. જ્ઞાનમાં મેનું પ્રતિબિંબ પ્રતિફલિત રૂપ શકાશે. તો જ્ઞાન જ્ઞાન નહીં, આમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનેક પ્રકારના છે. આ તો બધા સીધે સીધા લીધા, સ્વાભાવિક અહીંયા વિભાગનું પ્રકરણ ચાલે છે કે રાગદ્વેષની અંદર કર્મ કે નો કર્મનું અવશ્ય નિમિત્ત હોય, હોય ને હોય જ નહીં તો રાગદ્વેષ જીવનો સ્વભાવ થઈ જાય. આ વસ્તુનું સ્વરૂપ છે. આ પણ ત્રણેય કાળે છે. કે જીવ પરબ્રહ્મનું અવલંબન લે અને એને રાગ ન થાય એવું ત્રણ કોઈ દિવસ બને નહીં. હું સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરું છું અને સિદ્ધ પરમાત્મા પરમ શુદ્ધ પરમાત્મા દ્રવ્ય છે, પછી રાગ થવાનું શું કારણ છે? રાગ થવાનું કારણ એ પરદ્રવ્ય છે, બીજું કાંઈ નથી. સામે છીદ રાગી હોવું જોઈએ કે ચેતન હોવી જોઈએ કે જળ હોવી જોઈએ કે બેનું મિશ્રણ હોવું જોઈએ એવું કોઈ સિદ્ધાંત નથી. સિદ્ધાંત એટલો છે કે પરના અવલંબને રાગ થાય, ચાહે તે કર્મનું અવલંબન હોય કે ચાહે જીવનું અવલંબન હોય કે ઉદ્ગળ અને જીવની મિશ્ર કર્યાની અવલંબન હોય, પરના અવલંબને રાગ થાય થાય ને થાય. બીજો એમાં કોઈ રાગને થવામાં એને કોઈ રોકી શકે, આ પારિણામિક ભાવે એના નિયમન છે. પોતાની યોગ્યતાના કારણે આ ઉપાદાન લીધું, જે પોતાની યોગ્યતા હોય એ પ્રમાણે રાગ કરે છે. એક જ નિમિત્ત હોય, એક છે નથી, એ વાત તો બહુ યુક્તિ સહેલામાં સહેલી યુક્તિથી સાબિત થાય છે કે કોઈ ચીજ રાગ દ્વેષ કરાવતો પર નિમિત્ત રાગ દ્વેષ કરાવતો. જો પર નિમિત્ત રાગ દ્વેષ કરાવતું હોય તો બધાને એક નિમિત્તે એક સરખા પરિણામ થવા જોઈએ. એક વર્ગની અંદર એક ગુરુ એક શિક્ષક જ્ઞાન આપે તો જેટલા જ્ઞાન લેનાર છે એ શિષ્યોને બધાને એક સરખું જ્ઞાન થવું. કોઈ પાસ થાય છે કોઈના પાસ, કોઈને સરખું જ્ઞાન થાય છે કોઈને અદભુત થાય છે, એમ બતાવે છે કે એની યોગ્યતાના કારણે થાય છે. ચશ્માના ગ્લાસ એક જ નંબરના બધાને ફિટ થતી બધા ફિટ ન થતા એનું બતાવે છે કે ગ્લાસ નિમિત્ત જરૂર છે પણ કોને કે જેને જેટલા નંબર હોય એને ઉપાદાન નિમિત્ત બે નક્કી થયા ને પોતાની જગ્યા. જીવનો જે પ્રકારનો આત્મ ચક્ષુનો શોષણ એ અનુસાર એના ગ્લાસ દેખાશે. ગ્લાસ તો દેખાશે એ વાત નહીં અને ગ્લાસ નહીં હોય તો પણ વાત નહીં. એમ ઉપાદાન અને નિમિત્ત એ બંને એને પોતાના સ્થાનમાં સમજ્યા પછી જે પોતે કોને મહત્વ આપે છે કોને મુખ્યતા આપે છે એના ઉપર એના પરિણામ આગળ કઈ રીતે થશે એની પ્રધાનતા ન આપે એના માટે વસ્તુનું સ્વરૂપ અનુસાર જૈન દર્શન ની અંદર એક વાત પ્રસિદ્ધ કરી કે કોઈ પણ દ્રવ જીવ કે ભૂદળ કોઈ બીજા દ્રવ નો કઈ પણ કાર્ય કરી શકતું નથી. આ એક વસ્તુ સ્થિતિ છે. જ્યારે બીજા પદાર્થ પોતાનું કાર્ય કરતો નથી પોતે બીજા પદાર્થ નું કરતો નથી પછી એને પોતાના કાર્ય માટે પરને મુખ્યતા આપવાની રીતે નથી. એટલે પરથી લાભ થાય એવું વસ્તુ સ્વરૂપ જેને જાણ્યું ને માન્યું ઉપર પ્રત્યેનો રાગ, પરથી નુકસાન થાય એવું જેને જાણ્યું ને માન્યું એ પરદ્રવ તરફના ભાઈને અથવા દ્વેષને નહીં છોડી શકે. એક અંશ માત્ર નહીં છોડે અભાવ નહીં થાય રાગ દ્વેષ. એટલે રાગ દ્વેષના અભાવરૂપ જે કાર્ય સિદ્ધ કરવું છે કાર્ય પ્રાપ્ત કરવું છે એમાં વસ્તુનું સ્વરૂપ નિમિત્ત પડે છે. વિશેષ વાત એ છે કે વસ્તુના સ્વરૂપને અને જીવના શુદ્ધ કાર્યને અથવા રાગ દ્વેષ રહિત સુખરૂપી કાર્યને સિદ્ધો સંબંધ છે, અડોળની સિદ્ધો સંબંધ છે. એટલે ગુરુદેવ શ્રી એમ કહેતા કે આ આખું જગત સમ્યક નિમિત્ત છે. લોકો એમ સમજે છે કે આખું જગત રાગ દ્વેષ નું નિમિત્ત છે. શું સમજે છે? ઘણા પદાર્થો રાગના કારણો છે, ઘણા પ્રસંગો દ્વેષના કારણો છે. અજ્ઞાન અવસ્થામાં આવી રીતે વાત બધાને સમજણમાં પ્રસિદ્ધ પડે છે. તો જ્ઞાની એમ કહે છે કે આખું જગત સમ્યક જ્ઞાન નું નિમિત્ત છે. અમને તો અમારા સમ્ય જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું જ પ્રતિભાસે છે, અને એના ફળ સ્વરૂપે રાગદ્વેષનો અભાવ થાય છે, વિતરાગતા થાય, સુખ થાય છે, દુઃખ મટે છે. માટે આત્મ જગત સમ્ય જ્ઞાન મોક્ષ માર્ગ માં આગળ વધતા એને મુનિ દશા શું કરવા આપી દે, ફરી ફરી મૌન થઈ જાય છે. માટે બોલતા એ વધારે મૌન રહે છે, વધારે બોલતા નથી પણ વધારે એ મૌન રહે છે. જે બોલવાની પરિસ્થિતિ છે માણસને એમાં મુનિ દશામાં ઓછામાં ઓછું બોલે, એટલે એને મુનિ કહ્યા. મૌન થતા હોવાથી શાંત રહેતાથી સંત કયા, મૌન રહેતાથી મુનિ કયા. અને મૌન રહેતો શાંત રહેવાય ને, બોલે એમાં શાંતિ ક્યાંથી નહીં, તો અશાંતિ થાય. ક્યારેક તો પારમાર્થિક વિષયમાં પણ કઈક લખતા વાણી મૌનપણાને ભજે છે, કઈક કહેતા કે કઈક લખતા વાણી મૌનપણાને ભજે છે. દસ્ત દશામાં પણ બહુ સારી દશા હતી, ઉત્કૃષ્ટ દશા હતી. એમ પ્રશ્ન થતો સરું સરુમાં વાંચ્યું ત્યારે પ્રશ્ન થતો તર્ક થતો કે બીજી પંચાર તો માણસ ન કરે સંસારને, પણ આ તો એમ લખે છે કે પારમાર્થિક વિષયમાં પણ કઈક કહેતા વાણી મૌનપણાને ભજે છે. પારમાર્થિક વિષય તો બરાબર કહેવો જોઈએ સત્પુરુષે, એમાં શું કરવા વાણી મૌનપણાને ભજે છે. એ તર્ક પૂછતો વસ્તુનું સ્વરૂપ સમજે છે કે મારું સમજાયું કોઈ સમજે આ જગતમાં એ વસ્તુના સ્વરૂપમાં નથી. આ તો મારો મફતનો વિકલ્પ છે, શું અંદર રહેવાતું નથી ને બહાર નીકળી જવાય છે, એટલે વિકલ્પ પૂછે છે કે માર્ગ આવો છે, ઉન્માર્ગ આવો છે, સન્માર્ગ આવો છે એમ કહેવાય છે. અને કોઈ પાત્ર જીવનમાંથી રસ્તે ચડી જાય છે, ઉપાદાન લઈને માટે બીજાને સમજાવવાની આકુલતા મારે કર્તવ્ય છે. જ્યાં એના ઉપર વજન આવે છે બોલવાનો વિકલ્પ શાંત થઈ જાય છે, મૌન થઈ જાય છે. મારે પરમાત્મા વિષય હોય પ્રમાણે અને સિદ્ધ પરમાત્મા એ સર્વધર્મ થઈ ગયા. અંજામ શું આવ્યો એ સિદ્ધાંતનો, આખરી પરિણામ શું આવ્યું એ સિદ્ધ પડાય. કોઈ વાણી શું સિદ્ધ પરમાત્માને એવું જ્ઞાન નથી કે જગતના જીવો માર્ગે ચડીને સુખી થાય તો કરવા જેવું છે, એવા કર્તવ્યનું એને જ્ઞાન નથી. શું સમજે સિદ્ધ ભગવાન જે પ્રમાણે વર્તે છે તે યોગ્ય છે કે જગતના પદાર્થોને જગતના જીવોને સન્માર્ગ દેખાડે તે વધારે યોગ્ય છે, બેમાંથી વધારે યોગ્ય શું છે? એ જે સ્થિતિ રહ્યા છે એ યોગ્ય છે. અને એમનું સ્વરૂપ સ્વયં સન્માર્ગને દેખાડતાનું છે, કહેવાની જરૂર નથી. એવું છે, એ રીતે ઉપકાર કરે છે.
રાગ ને સમજે તો રાગ દેખાય,
રાગ એટલે શું, અને વિતરાગતા એટલે શું, એને સમજે તો બરાબર ખ્યાલ આવે કે પરિણામ બીજા પદાર્થ પ્રત્યે લંબાય છે. ત્યાં વિકલ્પની રાગની ઉત્પત્તિથી આવીનારી એને નિયમબદ્ધ થાય છે, ન થાય. અને ધ્યાન એટલે લીન થવું અને તન્મય થવું. તો એક પદાર્થ બીજા પદાર્થમાં કેવી રીતે તન્મય થાય? તન્મય થવાનો વિકલ્પ જ થાય, બીજું કઈ થાય? ધ્યાન એટલે શું? એકાગ્રતા. તો કોઈ અન્ય પદાર્થમાં એકાગ્રતા કોઈની થાય? પરિણામની મર્યાદા પોતાના સ્વક્ષેત્રમાં રહેવાની છે. બીજા પદાર્થમાં લીનતા કેવી રીતે થાય? લીનતા થવાનો અભ્યાસ કરે, લીનતા ન થાય. એ જ રાગ છે. બીજું પર પદાર્થને અવલંબેલું પરિણામ, પર પદાર્થના આશ્રય થયેલું પરિણામ પરાધીન છે કે સ્વાધીન છે? પરાધીન છે કે સ્વાધીન છે કે પરને આધીન છે? તો પરાધીનતામાં સુખ થાય કે દુઃખ થાય? પરાધીનતામાં દુઃખ જ થાય. પરાધીનતામાં સ્વપ્ન પણ સુખ ન હોય એમ લોકો બોલે છે, એટલે તો કહેવત થઈ ગઈ છે કે પરાધીનતામાં તો સ્વપ્ન સુખ ન હોય. આ માણસ નથી કહેતા કે ભાઈ અમને ગમે એવા સંયોગો હોય પણ અમારે પરતંત્રતા કોઈ નથી જોતી, તાબેદારી ન હોય. રોટલો ને મીઠું કે રોટલો ને મરચું કે રોટલો ને પાણી ખાઈ લેવા સારા, પણ કોઈની તાબેદારી ગુલામી સ્વીકારવી શું કહે છે? શું એનો અર્થ છે? સંયોગો એના પાલવશે. જીવનો સ્વભાવ સ્વતંત્ર રહેવાનો છે. કોઈ જીવ પરાધીનતા ચાહે નહીં, પરાધીનતા ઈચ્છે નહીં. સ્વાધીનતા માટે જગતની અંદર લડત છે બધી. મહાસત્તાઓની લડત ગણો કે અંદરોમાં શું છે? સ્વાધીનતા જ છે, કલ્પેલી સ્વાધીનતા છે. અહીંયા તો ભગવાન એમ સમજાવે છે કે તું સ્વરૂપે કરીને જ સ્વાધીન છો. પરનો આશ્રય છોડ એટલે વાત પૂરી થઈ ગઈ. કોઈ તને પરાધીન કરી શકે નહીં. પરાધીન થતો પણ તું તારી મેળે થાછો, સ્વતંત્ર થતો પણ તું તારી મેળે થવાનો. બીજી રીતે તને કોઈ પરાધીન કરે છે એ વસ્તુ સ્થિતિ. એટલે એમ કે છે, પોતાની યોગ્યતાને કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે એ વખતે કોઈ ને કોઈ પરધર્મનું અવલંબન લે ત્યારે રાગદ્વેષ રૂપી ધુમાડો ઉઠે છે. જીવની પર્યાયના મેલને અહીંયા રાગદ્વેષ રૂપી ધુમાડો કહે છે. તે અશુદ્ધ ઉપાદાનથી થયેલી જીવની અરૂપી વિકારરૂપ ઊંધી અવસ્થા છે. દ્રવ્યાર્થિક નહીંથી જીવની વિપરીત ઊંધી અવસ્થા છે, અને પર્યાયાર્થિક નહીંથી એના એક ચારિત્ર ગુણનો ભેદ પાડીને એમ કહે છે કે એના ચારિત્ર ગુણની એ રાગવાળી અવસ્થા છે. જે ચારિત્ર ગુણ વિતરાગ સ્વભાવ સ્વરૂપ છે, ગુણમાં રાગ નથી, ગુણ તો રાગ રહિત છે, એની વિપરીત અવસ્થામાં વિકારી અવસ્થામાં રાગ ઉત્પન્ન થાય છે. જેમ સ્વભાવમાં દુઃખ નથી, સ્વભાવ સુખરૂપ છે કેમ કે એનો સુખ ગુણ છે, એની વિપરીત અવસ્થામાં દુઃખ થાય છે, એમ સ્વભાવ વિતરાગી છે. ચારિત્ર ગુણનો સ્વભાવ વિતરાગી છે, એની વિપરીત અવસ્થામાં દુઃખ થાય છે, મલિનતા થાય. આ ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી. એમ શરીરની તંદુરસ્તીમાં રોગનો પ્રવેશ નથી અને રોગમાં તંદુરસ્તી નથી, એમ જીવનો જે મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, એમાં એની ને એની ક્ષણિક વિકારી અવસ્થાનો પ્રવેશ નથી. બંનેની જાતિ જુદી જુદી છે, બંને ભાવ સ્વરૂપે છે અને બંનેની જાતિ જુદી જુદા ભાવવાળી છે, એક ભાવવાળી નથી. અથવા ક્ષણિક વિકારી અવસ્થાના કાળે પણ જીવનો જે ચૈતન્ય સ્વભાવ છે એ વિકારી થતો નથી. આ એક વસ્તુની, જીવ પદાર્થની, આત્માની સુંદરતા છે કે અનંત કાળ નિરોધ અવસ્થામાં આ જીવે પ્રચુર કષાય કલંક ના પરિણામ કર્યા અને તેમ છતાં એનો સ્વભાવ અપબંધ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપે જ રહે, અનાદિ અનંત એમ જ રહે. એટલું બધું સ્વભાવમાં સામર્થ્ય ભરેલું છે કે એની પવિત્રતા અને પૂર્ણ નિર્મળતા અને પૂર્ણ શુદ્ધતાને મલિન ન કોઈ કરી શકે, નજીકમાં નજીક એની મલિન અવસ્થા અને પ્રચુર વધુમાં વધુ ઉત્કૃષ્ટ મલિન અવસ્થાની કોઈ અવસ્થામાં થાય તો પણ સ્વભાવ એવો ને એવો અકબંધ શુદ્ધ રહે. એક જીવને શુદ્ધતાનો જબરદસ્ત આધાર છે. માણસ એમ કહે છે કે તું કોના જો કે કોના આધારે જોર કરશ, કોનું પીઠબળ છે, કોની તાકાત છે, કે છે. તો અહીંયા એમ કહે છે કે તને તારા જબરદસ્ત મહાસામર્થ્યવંત અનંત સામર્થ્ય વાળા શુદ્ધ સ્વભાવનો આધાર છે, એ આધાર લેવાની ઈચ્છિત છે. ક્ષણિક રાગની કોઈ પણ પ્રકારની મલિન અવસ્થા હોય એનો પ્રતિકાર કરી શકે એમ છો, એને છોડી શકે એમ છો, એની સામે થઈ શકે એમ છો, કેમ કે તારો સ્વભાવ શુદ્ધ છે, તારા શુદ્ધ સ્વભાવને કોઈ મલિન કરી શકે એવું નથી. આ બધા કથાનુયોગમાં આવે છે ને, હિન્દુ પુરાણોમાં વધારે આવે છે કે આ તને કોઈ મારી નહીં શકે. આ રાવણનું જ આવતું હતું ને કઈ, તને કોઈ મારી નહીં શકે, ફલાણો નહીં મારી શકે, ફલાણો આમ નહીં થઈ શકે. બસ ભીષ્મનું આવે છે કે તમને કોઈ મારી નહીં શકે, પછી અમુક મર્યાદા રાખે કે આ પરિસ્થિતિમાં તને મારી શકશે, બાકી તને કોઈ નહીં મારી શકે. એ વિદ્યાધરો વિદ્યા સાધતા ને એવી રીતે પોતાના મરણ માટેની આડ બાંધતા, તો એને કેટલો બધો પાવર થઈ જાય કે ગમે એવા અનિષ્ટ કાર્યો કરે, કેમ કે મને કોઈ મારી આપવાનું નથી. ખાલી આટલી વાત છે ને, તો અહીંયા એમ કે છે કે તું અજર ઉમર ચીજ છો અને શુદ્ધ સ્વરૂપે છો, હવે દુઃખ છોડવું હોય તો એનો આધાર લે, અને એનો આધાર લેવા માટે એ સદાય છે. ક્યારે એની ગેરહાજરી નથી, ક્યારે એની અનુપસ્થિતિ નથી. એના જોરે તો શુદ્ધતા પ્રગટાવ અને અશુદ્ધતાની સામે લડ, રાગ દ્વેષનો ક્ષય કર. રાજમલ જી તો સમય સાર કળશ ટીકામાં એમ કહે છે કે કેવો છે ચૈતન્ય સ્વભાવ પ્રશ્ન ઉઠાવીને, કે રાગ દ્વેષ અને કર્મનો ક્ષય કરણશીલ છે. ક્ષયકરણના ક્ષય રાગ દ્વેષ અને કર્મનો ક્ષય કરવાનો જેનો સ્વભાવ છે એવો છે, ક્ષયકરણશીલ એવું નામ પડે છે. એ અહીંયા વાત કરે છે કે ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી. જો કર્મ વગેરે પર નિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય, અને સ્વભાવ તો કદી ટળતો નથી, અનાદિ અનંત છે. માટે જ્યારે જ્યારે જીવ પોતાના ઉપાદાનથી ભૂલ કરે ત્યારે ત્યારે કર્મ વગેરે પરદ્રવ્યને નિમિત્ત બનાવે છે, અવલંબે તો એના માટે નિમિત્ત છે, ન અવલંબે તો એના માટે નિમિત્ત નથી. જેમ જગતમાં જ્ઞેયની પદાર્થ છે, પણ જ્ઞાનમાં જેનું પ્રતિબિંબ પડે એને જ્ઞાનનું જ્ઞેય કહેવાય છે. આના જ્ઞાનમાં આ જ્ઞેય છે, અત્યારે આ જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ જેને ન જાણે એને નિમિત્તનો ઉપચાર લાગુ પડતો નથી, જ્ઞેયનો નિમિત્ત એને લાગુ પડતો નથી. એવી જ રીતે કર્મમાં છે કે કર્મ વર્ગણામાં અનંત પરમાણુઓ ભરેલા છે. કોઈ એક જીવ જ્યારે રાગાદી વિકાર કરે છે ત્યારે એ અનંત વર્ગણામાંથી કેટલાક પરમાણુઓ ઉપર નિમિત્ત નૈમિત્તિક અસર થાય છે. આખી કર્મ વર્ગણા ખલાસ થઈ જાય છે. તો બીજા સમયે એક જ જીવ વિકાર કરે ને આખી કર્મ વર્ગણા ખલાસ થઈ જાય. કેટલાક પરમાણુઓ કર્મ અવસ્થા એટલે જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિની અવસ્થાને ધારણ કરે છે, પ્રકૃતિ ભાવને ધારણ કરે છે અને જીવના એક ક્ષેત્ર સંબંધ પામે છે. એને આશ્રમને બંધ કર્યો. એનો અર્થ શું થયો કે જીવના વિભાવ ભાવ પણ કેટલાક કર્મને નિમિત્ત પડે છે, બધા કર્મના પરમાણુને નિમિત્ત નથી પડતા. નિમિત્ત થવાની અંદર કેટલાક પરમાણુ જ્ઞાનાવરણ કર્મ પ્રકૃતિમાં, કેટલાક દર્શનાવરણી, કેટલાક નામ, કેટલાક વેદની હોતા, તો બધા કર્મ વર્ગણામાં કર્મ સામાન્ય જુદી જુદી પ્રકૃતિ ધારણ કરે છે કે એની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે એક જ ભાવ નિમિત્ત છે, એક સમયનો એક ભાવ નિમિત્ત. અને પ્રકૃતિ આઠ ઊભી થાય, સાત કે આઠ ઊભી થાય, આયુષ્ય તો એક જ વખત હોય છે. તો એ સાત આઠ પ્રકૃતિ ઉત્પન્ન થવાનું કારણ ઉપાદાનની યોગ્યતા અને નિમિત્ત જીવનો ભાવ છે. નિમિત્ત ન હોય એમ બને નહીં અને ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમન થાય ને બે રીતે પરિણમન થાય એમ બને. નિમિત્ત પ્રમાણે પરિણમન થાય, રાગનું નિમિત્ત બધાને રાગનું નિમિત્ત ન થાય, એકને એક જીવને રાગનું નિમિત્ત ન થાય. આજે એક રાગનું નિમિત્ત છે, ઘડીક પછી દિવસનું નિમિત્ત. એટલે એનો અર્થ શું છે કે જીવ પોતાની જે તે કાળની ઉપાદાનની યોગ્યતા અનુસાર પરિણમે છે અને જેવો પરિણમે છે તેવું નિમિત્ત ક્યાં કહેવાય છે. પોતે જેવો પરિણમે એવું નિમિત્ત ઉપર આરોપ આવે. આમ નિમિત્ત અને ઉપાદાન પોત પોતાના સ્થાનમાં છે સ્વતંત્રપણે, અને સંબંધ છે એ આટલો જ છે, આથી વધારે નથી. જો કર્મ વગેરે પર નિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય, અને સ્વભાવ તો કદી ટળે નહીં. કેટલું ચોખ્ખું કર્યું છે ગુરુજી, આ વિષય નિમિત્ત ઉપાદાનનો આટલો ચોખ્ખો બહુ ઓછે જોવા મળે છે સાહિત્યની અંદર. એટલું બધું ગુરુદેવ શ્રી ચોખ્ખું ઉપલબ્ધ સાહિત્યની અંદર આટલું બધું સ્પષ્ટીકરણ છે. તો એક કુદરતી વિવાદ ચાલે છે અને જ્ઞાનને વિકલ્પ ઉઠે છે, નિમિત્ત પડે છે, સ્પષ્ટતા આવે છે. પરંતુ આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે અને તે ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવના ભાન વડે ટળે છે. હવે અહીંથી ઉપદેશ વસ્તુના સ્વરૂપમાંથી ઉપદેશ બાજુ ટળવાની વાત છે કે તારી વિકારી અવસ્થા તે તારા તારી યોગ્યતાને લઈને કોઈને કોઈ પરદ્રવ્યના અવલંબને તે ભૂલ કરી, અને એ ભૂલ તારી ક્ષણિક છે, કોઈ કાયમી ચીજ નથી. તારો જે સ્વભાવ છે એ શુદ્ધ સ્વભાવ ત્રિકાળ છે કે જેના અવલંબને એ ભૂલ ટળી જાય છે. માટે ભૂલ ટાળવા માટે, નિર્દોષ થવા માટે તું તારા ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલંબન લે. ક્ષણિક વિકાર મુખ્યતા આપીને પણ તારે એને પકડી રાખવાની જરૂર રહેતી નથી. નિમિત્તને ગૌણ કરાવે છે એટલા માટે કે નિમિત્ત કરાવતું નથી, વિકારને ગૌણ કરાવે છે એટલા માટે કે ક્ષણિક અવસ્થા છે, એ કોઈ કાયમી ચીજ નથી, તારું સ્વરૂપ નથી, તારા સ્વરૂપમાં એનો પ્રવેશ પણ નથી. આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે અને તે ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવના ભાન વડે ટળે છે. રોગને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે શરીર વિજ્ઞાન, કેમ કે ટળી શકે છે, તંદુરસ્તી એનો સ્વભાવ છે, રોગ એનો સ્વભાવ નથી. વળી રોગ દુઃખદાયક છે, જીવને પીડા ઉત્પન્ન કરે છે. તો કોઈ એમ કહે કે આ રોગની દવા શોધાણી નથી ને, આ રોગ છે જેને શું કહેવામાં આવે છે, મટે નહીં એને, અસાધ્ય રોગ કહે છે, સાધ્ય નથી, મટવો સાધ્ય નથી, અસાધ્ય રોગ કહે છે. પણ જેને રોગ થાય છે એ એમ વિચારે કે અસાધ્ય છે માટે મટાડવાનો પ્રયત્ન મૂકવો પડતો, એને એ પણ ખબર છે કે આજે શોધ નથી થઈ અને કાલે શોધ થાય તો, માટે આને મટાડવાનો પ્રયત્ન હું ચાલુ રાખીશ તો જ મને ખબર પડશે કે શોધ થઈ હશે તો એ મને ખબર પડશે, બાકી હું ઉદાસીન થઈ જઈ છે શોધ થયેલી હશે તો મને ખબર નહીં પડે. એમ અનાદિથી જીવને રાગ દ્વેષ મોહભાવ થાય છે માટે એ કોઈ અસાધ્ય રોગ છે એમ માની લેવાની જરૂર છે, અને દુઃખદાયક હોવાથી એને મટાડવાનો ઉપાય, એનો ઉદ્યમ જીવે ચાલુ જ રાખવો જોઈએ. જો એને દુઃખ લાગે તો એ ચાલુ જ રાખે, ચાલુ રાખ્યા વગર એ. એટલે એ વાત કહી કે આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે, ભલે અનાદિથી ચાલે આવે છે પણ નવી 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 ક્ષણે 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 નવી જ થાય છે, તેની તે ભૂલ નથી. કહેવાય કે મિથ્યાત્વ અનાદિનું છે, રાગ દ્વેષ તો બદલાતા દેખાય પણ મિથ્યાત્વ તો એને મિથ્યાત્વ રૂપે અનાદિનું છે અને ઘર કરી ગયું છે, માટે મિથ્યાત્વને અજ્ઞાન અનાદિના ન મટે તો એ પ્રશ્ન નથી. એટલે એને હળવું કરવા માટે શ્રીમદજીએ બહુ સરસ દ્રષ્ટાંતિ યુક્તિ કરી કે અનાદિનો અંધકાર હોય અને પ્રકાશ થાય તો એને જતા વાર કેટલી, કે જે સેકન્ડ દિવાળ છે એનો પ્રકાશ સળગે, ભલે એને અનેક વર્ષોનો હજારો વર્ષનો અંધારો એક મકાનમાં રહ્યો હોય, જે સમયે દીવો પ્રગટે એ જ સમયે પ્રકાશ થાય છે. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. અનાદિનો વિભાવ મિથ્યાત્વ જ્ઞાનનો છે, જે સેકન્ડે જ્ઞાન થાય અનાદિનો વિભાવ દોષ નાશ પામી જાય છે. અનાદિનો હોવા છતાં એમાં મૂળ ઊંડા નથી. ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી. બીજી રીતમાં એમ કહ્યું ને, ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્ય સ્વભાવમાં પ્રવેશ નથી એટલે કે એના મૂળ એટલા ઊંડા નથી, એમ કેમ જ્ઞાન થતાં એ ચાલ્યો જાય છે જે તળે તે સ્વભાવના ઘરનું કેમ કહેવાય, અને નાશ પામે એ આત્માના ઘરની, આત્માની ચીજ હોય તો આત્મામાંથી જાય નહીં, જે ત્રિકાળ સાથે રહે, જે સ્વભાવ જ્ઞાન દર્શન ત્રિકાળ સાથે રહે છે એ જ એનું સ્વસ્વરૂપ છે, એ જ એની પોતાની ચીજ છે, એટલે એને એ રીતે સમજીને સ્વભાવના અવલંબને વિભાવને ટાળવો એ વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જ્ઞાન કહે છે.